એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. સૌ શ્રોતાઓનું સ્વાગત છે. આજે આપણે એક એમ કે બહુ જ રસપ્રદ પુસ્તકની ચર્ચા કરવાના છીએ. એક એવું પુસ્તક જે આપણને બ્રહ્માંડના ઊંડા રહસ્યો તરફ લઈ જાય છે, બ્રાયન ગ્રીનનું ધ એલિગન્ટ યુનિવર્સ.
નમસ્કાર. હા, આ પુસ્તક ખરેખર અદ્ભુત છે. એ ભૌતિક વિજ્ઞાનના સૌથી મોટા સવાલને સ્પર્શે છે, જેને થિયરી ઓફ એવરીથિંગ કહેવાય છે. એટલે કે બ્રહ્માંડની દરેક વસ્તુને, દરેક બળને, દરેક કણને એક જ સિદ્ધાંતમાં સમજાવવાનો પ્રયાસ.
એટલે જે આઇન્સ્ટાઇનનો સાપેક્ષતાવાદ છે અને પેલું ક્વોન્ટમ મિકેનિક્સ.
હા, બરાબર. એ બંને પોતપોતાની જગ્યાએ તો સુપરહિટ છે, પણ એમની વચ્ચે મેળ નથી બેસતો. આ પુસ્તક એ વિરોધાભાસને ઉકેલવા માટે સ્ટ્રિંગ થિયરીની વાત કરે છે. એ ખરેખર આપણી વાસ્તવિકતાની સમજને પડકારે છે.
ચોક્કસ. તો આટલો અઘરો વિષય આપણને કોણ સમજાવશે? લેખક વિશે થોડો જણાવશો? બ્રાયન ગ્રીન.
હા, બ્રાયન ગ્રીન એ કોલંબિયા યુનિવર્સિટીમાં પ્રોફેસર છે, ભૌતિકશાસ્ત્ર અને ગણિત બંનેના. અને સ્ટ્રિંગ થિયરીના ક્ષેત્રમાં તો એમનું બહુ મોટું નામ છે. હાર્વર્ડ, ઓક્સફર્ડ ત્યાં ભણેલા છે. રોડ સ્કોલર પણ રહી ચૂક્યા છે.
ઓ વાહ, એટલે પોતે ટોચના સંશોધક તો ખરા જ.
હા, એ તો છે જ. એમણે સ્ટ્રિંગ થિયરીના ગણિતમાં ખાસ કરીને મિરર સિમેટ્રી જેવા વિષયો પર કામ કર્યું છે. પણ એમની ખરી ખાસિયત એ છે કે એ સંશોધક હોવાની સાથે સાથે એક અદ્ભુત કમ્યુનિકેટર પણ છે. અત્યંત જટિલ વૈજ્ઞાનિક વિચારોને પણ સામાન્ય લોકો સમજી શકે ને એવી સરળ અને રસ પડે તેવી રીતે સમજાવી શકે છે.
અચ્છા, એટલે જ આ પુસ્તક આટલું બધું વંચાયું છે? એક વૈજ્ઞાનિક અને એક સારા વાર્તાકાર.
બિલકુલ, એ જ એમની યુનિકનેસ છે.
તો ચાલો પુસ્તકની અંદર જઈએ. એનું મુખ્ય વિચાર શું છે? શું કહેવા માંગે છે આ એલિગન્ટ યુનિવર્સ?
મૂળ વાત એમ છે કે પુસ્તક આપણને જે પદાર્થના મૂળભૂત કણો વિશે અત્યાર સુધી શીખવવામાં આવ્યું છે ને, જેમ કે ઇલેક્ટ્રોન છે, ક્વાર્ક્સ છે, એ કદાચ નાના ટપકા જેવા નથી.
ટપકા જેવા નથી તો પછી?
એના બદલે એમ સમજો કે એ ઉર્જાના અત્યંત સૂક્ષ્મ, વાઇબ્રેટ થતા એટલે કે કંપન કરતા દોરા જેવા છે, તંતુઓ, જેને સ્ટ્રિંગ્સ કહે છે.
સ્ટ્રિંગ્સ, દોરા, એટલે પેલું વાયોલિનના તાર જેવું કે અલગ અલગ રીતે કંપન કરે તો અલગ સૂર નીકળે.
બરાબર. એ જ ઉપમા ગ્રીન પોતે આ જ ઉદાહરણ વાપરે છે. જેમ વાયોલિનના તાર અલગ અલગ રીતે કંપન કરે ને જુદા જુદા સૂર સંભળાય, તેમ આ નાનકડી સ્ટ્રિંગ્સના જુદા જુદા કંપન જ આપણને અલગ અલગ કણ તરીકે દેખાય છે.
એટલે કે ઇલેક્ટ્રોન, ફોટોન વગેરે એ બધા એક જ સ્ટ્રિંગના અલગ અલગ સૂર છે?
હા, અને એટલું જ નહીં, જે મૂળભૂત બળો છે જેમ કે વિદ્યુત ચુંબકીય બળ કે ગુરુત્વાકર્ષણ, એ પણ આ સ્ટ્રિંગ્સના કંપનનું જ પરિણામ છે. આ ખરેખર બહુ જ સુઘડ વિચાર છે, એટલે જ નામ એલિગન્ટ યુનિવર્સ.
વિચાર તો ખરેખર એલિગન્ટ લાગે છે, પણ આની જરૂર કેમ પડી? આપણા જૂના સિદ્ધાંતો બરાબર નહોતા?
ના ના, એવું નથી કે બરાબર નહોતા, અધૂરા હતા એમ કહી શકાય. જુઓ, આઇન્સ્ટાઇનનો જે સાપેક્ષતાવાદ છે એ ગુરુત્વાકર્ષણને અને બ્રહ્માંડની મોટી વસ્તુઓ, ગ્રહો, તારા, આકાશગંગા, એ બધું સમજવામાં એકદમ પરફેક્ટ છે.
અને બીજી બાજુ પેલો ક્વોન્ટમ મિકેનિક્સ છે.
હા, ક્વોન્ટમ મિકેનિક્સ એ અતિ સૂક્ષ્મ દુનિયા, એટલે કે પરમાણુ અને કણોની દુનિયા. અને બીજા ત્રણ બળો, વિદ્યુત ચુંબકીય, સ્ટ્રોંગ અને વીક ન્યુક્લિયર ફોર્સ, એને સમજાવવામાં સફળ છે.
પણ મેં સાંભળ્યું છે કે આ બંનેની બહુ બનતી નથી, જાણે બે દુશ્મન દેશો હોય.
હા, કંઈક એવું જ સમજો. સાપેક્ષતાવાદની દુનિયા કેવી છે? સળંગ, સ્મૂથ, નિશ્ચિત. અવકાશ અને સમય જાણે એક ચાદર હોય જેને દ્રવ્ય વાળી શકે. પેલી રબર શીટ પર બોલિંગ બોલ મૂકીએ એવી ઉપમા છે ને?
હા હા, યાદ છે.
ગુરુત્વાકર્ષણ એટલે બીજું કંઈ નહીં પણ એ વળેલી ચાદર પર પદાર્થનો રસ્તો. પણ ક્વોન્ટમ દુનિયા સાવ જુદી છે. ત્યાં બધું સંભાવનાઓ પર ચાલે. કણ એક સાથે ઘણી જગ્યાએ હોઈ શકે. તમે જુઓ ત્યારે જ નક્કી થાય કે એ ક્યાં છે. બધું અટપટું, કૂદકા મારતું.
અચ્છા, અને જ્યારે આ બંનેને ભેગા કરવાની કોશિશ કરીએ ત્યારે, જેમ કે બ્લેક હોલના કેન્દ્રમાં જ્યાં બહુ બધું દ્રવ્ય બહુ નાની જગ્યામાં હોય, અથવા તો બિગ બેંગ વખતે,
બસ ત્યાં જ બધી ગડબડ થાય છે. ગણિતના સમીકરણો તૂટી પડે છે. જવાબો આવે છે અનંત, ઇન્ફિનિટી. હવે અનંત જવાબનો તો કોઈ ભૌતિક અર્થ જ નથી.
ઓહ, એટલે એનો મતલબ કે આપણી સમજમાં કંઈક ભૂલ છે.
બરાબર. કાં તો સમજ અધૂરી છે, કાં તો ખોટી છે. આ ભૌતિકશાસ્ત્રીઓ માટે બહુ મોટો કોયડો છે.
અને અહીં જ સ્ટ્રિંગ થિયરી ચિત્રમાં આવે છે, ખરું ને?
એકદમ સાચું. સ્ટ્રિંગ થિયરીનો દાવો છે કે જો મૂળભૂત કણો પેલા ટપકા જેવા ન હોય પણ થોડા લાંબા દોરા જેવા હોય તો પેલી અનંતવાળી સમસ્યા આપોઆપ હલ થઈ જાય છે.
કેવી રીતે?
જુઓ, બે બોલપેનની અણી અથડાય તો બધી ઉર્જા એકદમ નાના બિંદુ પર કેન્દ્રિત થાય. ગણિતમાં આનાથી પેલું અનંત આવે. પણ સ્ટ્રિંગ તો દોરા જેવી છે, એને અણી નથી. એટલે જ્યારે બે સ્ટ્રિંગ અથડાય તો અથડામણ થોડી ફેલાયેલી જગ્યામાં થાય, જાણે થોડું સ્મૂધ થઈ જાય. આનાથી પેલા અનંત જવાબો ગાયબ થઈ જાય છે.
અરે વાહ, આ તો ખરેખર સ્માર્ટ ઉપાય લાગે છે. સુઘડ. બીજું શું કહે છે આ થિયરી? કોઈ આગાહીઓ જેને આપણે ચેક કરી શકીએ?
હા, બે બહુ જ મોટી અને સાચું કહું તો વિચિત્ર લાગતી આગાહીઓ કરે છે. પહેલી છે સુપરસિમેટ્રી. ટૂંકમાં એને સસી કહે છે.
સુપરસિમેટ્રી? ઇશુ છે.
એ એક ઊંડો ગાણિતિક વિચાર છે. એ કહે છે કે કુદરતમાં જે પદાર્થના કણો છે ફર્મિયોન્સ અને જે બળના વાહક કણો છે બોસોન્સ, એમની વચ્ચે એક સપ્રમાણતા, એક સિમેટ્રી છે. સાદી ભાષામાં કહીએ તો આપણે જેટલા પણ કણો જાણીએ છીએ ને, એ દરેકનો એક સુપર પાર્ટનર કણ હોવો જોઈએ, એક જાતનો જુડવા ભાઈ.
ઓહો, પણ આવા કણો મળ્યા છે ખરા?
હજુ સુધી તો નથી મળ્યા. મોટા પ્રયોગો ચાલી રહ્યા છે, જેમ કે સર્નમાં, પણ હજુ સુધી કોઈ સુપર પાર્ટનર દેખાયો નથી. પણ ઘણા વૈજ્ઞાનિકો માને છે કે એ હશે જ.
અને બીજી આગાહી, એ આનાથી પણ વિચિત્ર છે એમ તમે કહેતા હતા.
હા, એ છે વધારાના અવકાશી પરિમાણો, એક્સ્ટ્રા ડાયમેન્શન્સ.
એટલે
લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ સિવાય. હા, આપણે ત્રણ અવકાશી પરિમાણો અનુભવીએ છીએ. પણ સ્ટ્રિંગ થિયરીનું ગણિત બરાબર કામ કરે એ માટે જરૂરી છે કે બ્રહ્માંડમાં કુલ 10 અવકાશી પરિમાણો હોય.
10?
હા.
અને એક સમયનું પરિમાણ ગણીએ તો 11.
હા.
પણ બાકીના 7 ક્યાં છે? આપણને કેમ નથી દેખાતા?
સિદ્ધાંત કહે છે કે આ વધારાના પરિમાણો કદાચ અત્યંત સૂક્ષ્મ રીતે વાળેલા છે, ગૂંચળું વળી ગયા છે. ગ્રીન એને સમજાવવા માટે પાણીના પાઇપ એટલે કે ગાર્ડન હોઝનું ઉદાહરણ આપે છે. તમે દૂરથી જુઓ તો પાઇપ કેવી લાગે? એક લાંબી લીટી જેવી, એક જ પરિમાણવાળી.
હા, બરાબર.
પણ જો તમે એક નાનકડી કીડી હો અને એ પાઇપની સપાટી પર ચાલો તો તમને એની ઘોડાઈ પણ અનુભવાય.
હા,
એ બીજું પરિમાણ થયું, ખરું ને?
હા, સમજાયું.
બસ એવી જ રીતે આ વધારાના 6 કે 7 પરિમાણો એટલા નાના પાયે વળેલા હોઈ શકે કે આપણને એનો અનુભવ જ ન થાય.
બાપરે, એટલે આપણી આસપાસની દુનિયા ખરેખર તો 10 પરિમાણીય હોઈ શકે? આ તો કલ્પના કરવી પણ મુશ્કેલ છે.
મુશ્કેલ તો છે જ, પણ ગણિત એ તરફ ઇશારો કરે છે.
પણ આ જે વળેલા પરિમાણો છે એનો કોઈ ચોક્કસ આકાર હોય કે ગમે તેમ વળેલા હોય?
ના ના, એનો આકાર બહુ જ મહત્વનો છે. ગણિતશાસ્ત્રીઓએ આ છુપાયેલા પરિમાણો માટે બહુ જ જટિલ, સુંદર આકારો વિચાર્યા છે. એમને કેલાબીયાઉ મેનિફોલ્ડ્સ કહેવાય છે.
કેલાબીયાઉ?
હા. અને આ આકારોની જે ભૂમિતિ છે એ જ નક્કી કરે છે કે પેલી સ્ટ્રિંગ્સ કેવી કેવી રીતે કંપન કરી શકે. અને સ્ટ્રિંગ્સના કંપન શું નક્કી કરે? આપણા બ્રહ્માંડના મૂળભૂત નિયમો, જેમ કે ઇલેક્ટ્રોનનું દળ કેટલું હશે, ગુરુત્વાકર્ષણ કેટલું સ્ટ્રોંગ હશે વગેરે.
એટલે કે બ્રહ્માંડનું આખું બંધારણ આ છુપાયેલા પરિમાણોના આકાર પર આધાર રાખે છે?
બરાબર. જાણે કે બ્રહ્માંડની ડિઝાઇનનો કોડ એ આકારોમાં છુપાયેલો છે.
પણ જો આટલા બધા શક્ય આકારો હોય તો પછી સાચો કયો, પ્રકૃતિએ કયો પસંદ કર્યો?
હા, આ એક મોટો સવાલ છે, સ્ટ્રિંગ થિયરીનો એક મોટો પડકાર. અત્યારે આપણી પાસે આનો પાક્કો જવાબ નથી. હજારો શક્યતાઓ છે અને વાત અહીં પૂરી નથી થતી. 1990ના દાયકામાં ખબર પડી કે સ્ટ્રિંગ થિયરીનું પણ એક નહીં પણ 5 અલગ અલગ વર્ઝન છે.
5 વર્ઝન? અરે પણ અંતિમ સિદ્ધાંત તો એક જ હોવું જોઈએ ને?
હા, એ જ તો. થોડી મૂંઝવણ ઊભી થઈ, પણ પછી એડવર્ડ વિટન જેવા દિગ્ગજ ભૌતિકશાસ્ત્રીએ એક ક્રાંતિકારી વિચાર આપ્યો. એમણે કહ્યું કે આ 5 થિયરીઓ કદાચ એક મોટા, વધારે ઊંડા 11 પરિમાણીય સિદ્ધાંતના જુદા જુદા દેખાવ છે.
અચ્છા, એને શું કહેવાય?
એને કહેવાય એમ થિયોરી. જાણે પેલી વાર્તા છે ને, પાંચ આંધળા માણસો હાથીને અડે છે, કોઈને સૂંઢ લાગે, કોઈને પગ.
હા હા.
પણ એમ થિયોરી જાણે આખો હાથી બતાવે છે. એ પાંચે સ્ટ્રિંગ થિયોરીઓને એક કરે છે.
અને આ એમ થિયોરીમાં પેલી બ્રેઇન્સ ની વાત આવે છે ને.
હા,
બ્રેઇન્સ એ મેમ્બ્રેન્સનું ટૂંકું રૂપ છે.
એમ થિયરી કહે છે કે મૂળભૂત વસ્તુઓ માત્ર એક પરિમાણીય સ્ટ્રિંગ્સ જ નથી, પણ બે પરિમાણીય પટલ, ત્રણ પરિમાણીય બ્લોક, એમ ઉચ્ચ પરિમાણીય વસ્તુઓ પણ હોઈ શકે છે. અને એક બહુ જ રોમાંચક વિચાર એ છે કે આપણું જે આખું ત્રિપરિમાણીય બ્રહ્માંડ છે ને, એ પોતે જ કદાચ એક મોટી ત્રિબ્રેન હોય.
શું વાત કરો છો?
આપણું બ્રહ્માંડ એક બ્રેન છે જે કદાચ પેલા 11 પરિમાણીય અવકાશમાં તરી રહ્યું છે.
હા, આ એક શક્યતા છે જે એમ થિયરીમાંથી ઉભરી આવે છે. બાપરે, સ્ટ્રિંગ થિયરી, સુપરસિમેટ્રી, 10 પરિમાણો, કેલાબી આવું આકારો, એમ થિયરી, બ્રેઇન્સ, મારું તો માથું ભમી ગયું. આ બધું ગણિતની દ્રષ્ટિએ ભલે સુંદર હોય, પણ આનો કોઈ પુરાવો છે? આપણે આ સ્ટ્રિંગ્સ કે વધારાના પરિમાણો જોઈ શકીએ?
જુઓ, આ જ સ્ટ્રિંગ થિયરીની અત્યારની સૌથી મોટી મુશ્કેલી કહી શકાય. આ સિદ્ધાંતોને પ્રયોગથી ચકાસવા માટે જે ઊર્જા જોઈએ ને, એ અતિશય વધારે છે. અત્યારે પૃથ્વી પર આપણી પાસે એવા મશીનો, એટલે કે પાર્ટિકલ એક્સેલરેટર નથી, જે આટલી ઊર્જા પેદા કરી શકે.
એટલે કે સ્ટ્રિંગ્સ એટલી નાની છે કે આપણે એને સીધી રીતે જોઈ નથી શકતા.
હા, અને વધારાના પરિમાણો પણ કદાચ એટલા સૂક્ષ્મ રીતે વળેલા છે કે આપણી પહોંચની બહાર છે.
તો પછી અત્યારે આ બધું ફક્ત કાગળ પર જ છે, ગણિત અને તર્ક પર. એક સુંદર થિયરી, પણ રિયાલિટી ચેક બાકી.
મોટે ભાગે એમ જ કહી શકાય, જો કે વૈજ્ઞાનિકો પ્રયત્ન કરી રહ્યા છે પરોક્ષ પુરાવા શોધવાનો. જેમ કે પેલા સુપર પાર્ટનર્સ કદાચ મળી જાય, અથવા તો બ્રહ્માંડની શરૂઆતમાં બિગ બેંગ પછી તરત સ્ટ્રિંગ થિયરીની કોઈ અસર દેખાઈ જાય, પણ હજુ સુધી કંઈ નક્કર મળ્યું નથી.
એટલે સ્ટ્રિંગ થિયરી અત્યારે એક પ્રોમિસિંગ કેન્ડિડેટ છે, પણ હજુ એને સાબિત થવાનું બાકી છે.
બરાબર, એક સુંદર, શક્તિશાળી, પણ હજુ અપૂર્ણ સિદ્ધાંત.
આટલી બધી ચર્ચા પછી મને લાગે છે કે આ પુસ્તક ખાલી ભૌતિક વિજ્ઞાનની વાત નથી કરતું, એમાંથી ઘણા ઊંડા સંદેશા મળે છે. પહેલો તો એ કે પ્રકૃતિ મૂળભૂત રીતે એક છે. આપણને ભલે આટલી વિવિધતા દેખાય, જુદા જુદા કણો, જુદા બળો, પણ છેવટે બધું એક જ વસ્તુ, પેલી કંપન કરતી સ્ટ્રિંગ માંથી બનેલું છે. એકતાનો સંદેશ.
સાચી વાત, કુદરતમાં ઊંડે ઊંડે એક સાદગી છુપાયેલી છે. અને બીજો મુદ્દો એ કે આપણી જે સામાન્ય સમજ છે, આપણું ઇન્ટ્યુશન, એની મર્યાદાઓ છે. વાસ્તવિકતા આપણી કલ્પના કરતાં ઘણી વધારે વિચિત્ર હોઈ શકે છે. 10 પરિમાણો, ક્વોન્ટમની અજીબો ગરીબ વાતો, આ બધું આપણને નવા વિચારો માટે ખુલ્લા રહેવાનું શીખવે છે.
બરાબર, જે શરૂઆતમાં અશક્ય લાગે એ પણ સાચું હોઈ શકે. અને ત્રીજું, ગણિતની શક્તિ. કેવી રીતે ફક્ત ગણિતના તર્ક અને સુંદરતાના આધારે વૈજ્ઞાનિકો બ્રહ્માંડના આટલા ઊંડા રહસ્યો સુધી પહોંચી શકે છે, એ ખરેખર અદ્ભુત છે. ગણિત જાણે કુદરતની પોતાની ભાષા છે.
ચોક્કસ. અને ચોથો મુદ્દો, વિજ્ઞાન પોતે એક સતત ચાલતી પ્રક્રિયા છે. એ કોઈ છેલ્લો શબ્દ નથી. એમાં ચર્ચા થાય, વિવાદ થાય, નવા સિદ્ધાંતો આવે, જૂના પડકારાય. સ્ટ્રિંગ થિયરી પોતે જ આનું ઉદાહરણ છે. આ આપણને અનિશ્ચિતતા સાથે જીવતા શીખવે છે.
હા, અને જીવનમાં પણ એટલું જ સાચું છે ને. આપણે હંમેશા બધું જાણીને જે નિર્ણય નથી લઈ શકતા. અને છેલ્લો મુદ્દો, કદાચ આંતરસંબંધિતતા. બધું એકબીજા સાથે જોડાયેલું છે. કણો, બળો, પરિમાણો, એકની અસર બીજા પર પડે છે ને. આ સિસ્ટમ થિંકિંગ કહેવાય ને.
હા, સિસ્ટમ થિંકિંગ. આ સમજ સમાજ કે પર્યાવરણ જેવી જટિલ સિસ્ટમને સમજવામાં પણ ઉપયોગી થઈ શકે.
પુસ્તકમાં કેટલાક વિચારો એવા છે જે મગજમાં રહી જાય છે. પેલી સંગીતની ઉપમા.
હા, કે મૂળભૂત કણો એ કંપન કરતા તંતુઓના સંગીતના સૂર છે, અને ભૌતિકશાસ્ત્રના નિયમો એ બ્રહ્માંડીય સિમ્ફનીની સંવાદિતા છે. કેટલી કાવ્યાત્મક રજૂઆત છે.
ખરેખર. અને પેલો સાપેક્ષતાવાદ અને ક્વોન્ટમ મિકેનિક્સનો ઝઘડો, એક જાણે ભવ્ય શાંત મંદિર, બીજો જાણે ધમાલિયો અસ્તવ્યસ્ત બગીચો, બંને સુંદર પણ ભેગા ન રહી શકે. આનાથી વધુ સારી રીતે કોણ સમજાવે?
અને વધારાના પરિમાણોવાળો વિચાર. કદાચ આપણા અસ્તિત્વના નિયમો એ છુપાયેલા પરિમાણો ઘડી રહ્યા છે જે આપણે જોઈ શકતા નથી. આ આપણને કેટલા નમ્ર બનાવે છે.
આ બધું સાંભળીને લાગે છે કે ભલે સ્ટ્રિંગ થિયરીથી આજે કોઈ ટેકનોલોજી ન બની હોય, પણ આ પુસ્તક વાંચવાથી વિચારવાની રીત બદલાય છે. એ આપણને વધુ જિજ્ઞાસુ બનાવે છે, અઘરા વિચારોથી ડરવાને બદલે એને સમજવાનો પ્રયત્ન કરવા પ્રેરે છે.
હા, અને તાર્કિક વિચારસરણી કેળવાય છે. જટિલ સમસ્યાને કેવી રીતે તોડવી, કેવી રીતે પેટર્ન શોધવી, અને પેલી અનિશ્ચિતતા સાથે જીવવાની વાત. જીવનમાં પણ બધું ક્યાં ચોક્કસ હોય છે, છતાં આપણે આગળ વધીએ છીએ ને.
અને મને લાગે છે કે એક પ્રકારનું બ્રહ્માંડીય પરિપ્રેક્ષ્ય મળે છે. આપણી રોજિંદી નાની મોટી ચિંતાઓ આ વિશાળ બ્રહ્માંડના સંદર્ભમાં કેટલી નાની લાગે છે. એક અજાયબીની ભાવના જાગે છે.
બિલકુલ. મારા માટે આ પુસ્તકમાંથી સૌથી મોટો બોધપાઠ એ ગણિતની સુંદરતા અને શક્તિનો છે. કેવી રીતે શુદ્ધ ગાણિતિક તર્ક આપણને વાસ્તવિકતાના આટલા ઊંડાણમાં લઈ જઈ શકે છે, એ ખરેખર પ્રભાવશાળી છે. સ્ટ્રિંગ થિયરી ભલે હજુ સાબિત ન થઈ હોય, પણ એની પાછળની માનવીય બુદ્ધિ પ્રતિભા અદ્ભુત છે.
અને મારા માટે સૌથી યાદગાર વાત એ છે કે આપણી વાસ્તવિકતા આપણી કલ્પના કરતાં કેટલી વધારે વિચિત્ર અને રહસ્યમય છે. પેલા વધારાના પરિમાણો અને કંપન કરતા તંતુઓ, એ વિચાર જ રોમાંચક છે. ધી એલિગન્ટ યુનિવર્સ ખરેખર બતાવે છે કે જ્ઞાનની કોઈ સીમા નથી.
સાચી વાત. એ માનવ જિજ્ઞાસા અને શોધની ઉજવણી છે.
ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.